આજે સફરની આરાધનાનો દિવસ છે. સામાન્યપણે તપ જ્યાં શબ્દ આવે તેમપણામાં આપણું લક્ષ ક્યાં જાય? આ તો ખાવા ન ખાવાની એની આખી શરીરની ક્રિયા ઉપર છે. ખરેખર તપ એ શું છે? શરીરની ક્રિયાનું નામ છે, વિકલ્પનું પ્રણમન છે, કે ઈચ્છાથી રહિત વિતરાકતાનું પ્રણમન. ધર્મના લક્ષણ છે તેમાં આવે, સાત તત્વ માંથી તેમાં આવે, અજીવ તત્વ માં આવે, આશ્રવણ તત્વ માં આવે, કે સંવર નિદ્રામાં મુખ્યપણે સંવરમાં. સંવર તત્વ જો છે તો એ વિતરાકતા રૂપ હોય છે, ક્યારે અજીવ રૂપે કે ક્યારે આશ્રવણ વિકલ્પ રૂપે હોય શકે. ધર્મ એટલે શું? એ જ્યાં ચાલે જ નથી. એટલે ધર્મની એક વ્યાખ્યા શું છે? આજે જે અહીંથી ધર્મ કોને કહેવાય? પ્રવચન સારમાં શું વ્યાખ્યા? ચારિત્ર ખરેખર ધર્મ. સ્વામી કાર્તિકનો પ્રેક્ષા પ્રમાણે કહીએ તો વસ્તુ સ્વભાવો ધર્મો, ચારિત્ર તે ધર્મ છે અથવા વસ્તુનો સ્વભાવ. વસ્તુનો સ્વભાવ એ શું છે? રાગમય છે કે વિતરાકતામય છે? અતિન્દ્રિય પણે છે કે ઇન્દ્રિય પણે છે? આપણે બધાએ ઇન્દ્રિયના કોઈ કાર્યમાં અથવા રાગના પ્રણમનમાં ધર્મ માન્યો છે. ધર્મ વિતરાકતારૂપ છે, તો ધર્મનો જ એક પ્રકાર લક્ષણ ભેદ તપ પણ એક વિતરાકતારૂપ છે. અને તપની વ્યાખ્યા શું કરવામાં આવે છે? ઈચ્છા વિરોધ તપ એ નાસ્તિકી છે. અસ્તિત્વ શું છે? પ્રતપંતી ઇતિ તપ. પ્રતપંતી એટલે ઉજ્જવળ બને, શોભી ઉઠે, ગુજરાતી માટે દીપી ઉઠે. જેમ સોનું હોય છે એને ઘેરું અથવા અત્યંત નાખે હોય છે ને, પ્રાસો લગાન કોપન એને કેવું લઈ થઈ ચકમકવા માંડે છે, એમ આત્મા વિતરાકતાથી શોભી ઉઠે તેનું નામ તપ કહેવામાં. રાગ એ આત્માના મલિનતા છે. સમય સાથે 72 ગાથામાં કહીએ તો તે અશુચિ છે, એ મલિન છે, અપવિત્ર છે. તો આત્મા વિતરાકતાથી શોભી ઉઠે અને ઈચ્છાનો નિરોધ થાય, આ તેનું નામ સાચું તપ કહેવામાં આવે છે. આપણે પૂજામાં પણ એ બધી શું આવી છે તેની વ્યાખ્યા આવી છે. 12 પ્રકારના તપ હોય છે, 6 અભ્યંતર અને 6 બાહ્ય. એ તો વિકલ્પના કારણની વાત છે. ગુણોદ્રી ને અનસન ને રસ પરિત્યાગ ને વિવિધ સંયાસન એ કાય ક્લેશ એ બધા કેવા હોય છે? બાહ્ય વિકલ્પના કારણ. પછી કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં, ફરીથી કોઈ પણ પ્રકારની ઈચ્છા એટલે શું? ખાવાની ઈચ્છા નહીં કે શની ઈચ્છા નહીં? ખાવું છે એવી ઈચ્છા નહીં, નથી ખાવું એવી પણ ઈચ્છા. તો પછી શું કરીએ? તમે કહો છો ખાવાની ઈચ્છા ન હોય એટલું તો બરોબર, પણ નથી આજે ખાવું એવી તો ઈચ્છા હોવી જોઈએ ને, એનું નામ તો તપ કહેવાય ને. આપણે શું કર્યું છે? ઈચ્છાનો નિરોધ કર્યો છે કે ઈચ્છાનો બદલો કર્યો? તપને કહેવાય છે ઈચ્છાને બદલવું. ખાવાની ઈચ્છા એની જગ્યાએ કઈ ઈચ્છા થઈ? નહીં ખાવાની. તો ઈચ્છાનો બદલો થયો, પાપની ઈચ્છા હતી એની જગ્યાએ કઈ થઈ? પુણ્યની થયું છે, એમાં આશ્રવમાં તારતમ્યતા વધઘટ થઈ છે, આશ્રવથી રહિત સંવર નથી. ધર્મસેમાં આપણે સ્વીકાર્યું ફરીથી આશ્રમમાં કે સંવરમાં? તો એક ઈચ્છા ગઈ ને બીજ ઈચ્છા થાય, સાવ ગુજરાતીમાં એને કહીએ તો શું કહેવાય? બકરું કાઢતા અથવા ઉલમાંથી સુરમાં કોઈ પણ લઈએ, અંતે તો શું થયું? ઈચ્છાનો સદભાવ જ રહે છે. ઈચ્છાનો સદભાવ એ સંવર નથી, અને સંવર નથી તો ધર્મ અમારાથી આવું ન થાય. તો ન થાય તો ભાવના કરવી પણ વિપરીતતા નથી. આપણાથી નથી તો એમ કેવું કે ભાઈ યથાર્થ તપ કે જ્યાં ખાવાની પણ ઈચ્છા નહીં, નહીં ખાવાની પણ ઈચ્છા નહીં, એથી ઈચ્છાથી રેતનું તપ થઈ શકે એવું હજી મારામાં સામર્થ નથી. તો ખાવાની ઈચ્છા છોડીને નહીં ખાવાની ઉપવાસની ઈચ્છા થાય છે. પણ પછી શું થાય છે, ચાલો આજે ઉપવાસ કે માંડ માંડ થતો ન હોય પણ પરિસરમાં એકાદ તો પહેલો કે છેલ્લો ગમે ત્યારે કરવો પડે. પછી ટાઈમ પાસ કરવા શું કરો, નહીં કઈ ચોપડી વાર્તાની લેવી સારો ટાઈમ તો અથવા દુકાને વયા જઈએ એટલે આપણને એક ખાવાના ઉપયોગમાંથી બીજા પાપનામાં વિષય ગયો એનાથી કાંઈ કામ થવાનું નથી. એક કસાઈને છેડ્યો અને બીજો કસાઈ શું પહેર્યો, જાગ્રત કર્યો, એ કોઈ ધર્મના લક્ષણ નથી. અરે એટલો સમય કઈ તત્વ અભ્યાસમાં સ્વાધ્યાયમાં આજે પણ કહ્યું હતું ને તપમાં એક શું આવ્યું હતું, સ્વાધ્યાય, અને સ્વાધ્યાયમાં સાથે શું લીધું હતું, જીન વાણીનું સાંભળવું વાંચવું ચિંતન કરવું એનું પરંપરા આપણે વિચારણા કરવી અને જિજ્ઞાસા પૂર્વક નો પ્રશ્ન એ પણ એક સ્વાધ્યાય નો કહેવાય. એ રીતે એમાં કઈક ઉપયોગ લાગે તત્વ ચિંતન માં તો સમજવું હજી બારમાં પણ એક વ્યવહાર અપેક્ષાએ તપ કહેવામાં આવે. બાકી તો પેલા ખાવાની ઈચ્છા પાપની હતી અને હવે દુકાનમાં જઈને વેપારની ઈચ્છા થઈ, કાંઈ જ ફરક આપણે પાડ્યો. શરીરમાં ભોજન ન આવે એ ખરેખર તપ નથી. ઈચ્છાનો ઉદ્ભવ ન થાય એનું નામ તપ કહેવામાં આવે. તો એ વિષય તો ખાસ આપણા માટે તપને બાને જ્યાં આકુલતા છે પરાણે પૂરું કરવાના પરિણામ છે એ સમજવું આરાધના નથી. લયું સ્વરૂપ નવૃત્તિનું ગ્રહ્યું વ્રત આપણા જ પરિણામોને અનુલક્ષી ના કહેવામાં આવ્યું. પોતાનું શક્તિ સામર્થ્ય નથી અને અભિમાન લેવા માટે મોટા વ્રત ધારણ કરે પરમાર્થને લેવા લોકિક જગતની અંદર માન. અરે એમાં પણ કેટલી અપેક્ષા હોય, અમે કરીએ ને કોઈ પૂછવા પણ, અરે કોઈને આખું જીવનમાં એક વિચાર, બીજા માટે કોઈની વાત નથી, આપણે આપણા પરિણામ પર સાપેક્ષતામાં જીવન ગાળીએ છીએ. આત્મા મળવાનો ધર્મ થવાનો છે. કોઈ પણ અપેક્ષા હોય શાસ્ત્ર વાંચીને કે આ કરીને અને આપણને સંતોષ થાય ને, લોકો કહો તમે તો હવે બહુ જ કરો છો, બહુ જ આગળ વધી ગયા છો, રેગ્યુલર પૂજામાં કે અભિષેકમાં સ્વાધ્યાયમાં આવી. લોકોની સાપેક્ષતાથી લોકો પ્રમાણિત કરે, લોકો તે તારા પરિણામનો ઉત્કૃષ્ટ સાક્ષી કોણ હશે, આપણા પોતાના પરિણામનો ઉત્કૃષ્ટ સાક્ષી કોણ હશે, પોતાનો આત્મા અને અનંત કેવડી પરમાત્મા અરિયંત અને સિદ્ધ બધા લઈને માટે જગત પાસેથી સાક્ષી મેળવી. જીવનમાં ફરી ફરીને આ દિવસોમાં આપણી જે કોઈ વિપરીતતા હોય છે એને ટાળીને ફરીથી સાચા માર્ગે સાચી રીતમાં આવવા માટેના એક અવસર હોય છે. એ તપનો દિવસ છે આજે. હવે આપણે જે વિષય ચાલે છે પુરુષાર્થ સિદ્ધિ ઉપાય, આજે કયો વિષય ચાલ્યો, કાલે જે દ્રષ્ટાંત આવ્યું હતું નોકરનો નહેરો, આજે એ જ ફરીથી વિસ્તારથી લીધો છે. એ સાથે આપણે કાલે જે સાત તત્વોનું વર્ણન આવ્યું થોડું એ પર જઈએ. 300 નંબરનું પાન ચાલુ પ્રવચન થોડુંક લઈએ. 300 નંબરનું પાનું છે જો એમાં પહેલો જ પેરેગ્રાફ છે, રાજમાર્ગ મુખ્ય માર્ગની અપેક્ષા. એની બીજી લાઈન છે, સાત તત્વોને યાદ રાખવા તે સમ્યકનું બરોબર છે નહી? યાદ રાખવા કે ગોકી મારવા કે કઈ દેવા બધાને બધાને સમજાવી દેવા, સાત તત્વોને બધાને એકદમ ન્યાય લોજિક થી કહી દેવા, સમજાવી દેવા, યાદ રાખવા, તો શું સત્ય છે? જાણવા છે. જો આખું જૈન દર્શનમાં આખું વજન સેના ઉપર છે. સમજણ, જાણવું એટલે સમજણ. જાણવું એટલે ખાલી એક જેને કહે ને ઇન્ફોર્મેશન નહીં, પણ એક સમજણ, અન્ડરસ્ટેન્ડિંગ, બે ફરક હોય છે. શું છે બેમાં? એક ઇન્ફોર્મેશન કલેક્શન, ઇન્ફોર્મેશન કરે, અને બીજું શું કરે? અન્ડરસ્ટેન્ડિંગ. એમ અહીંયા શું છે? અહીંયા આપણે ખાલી યાદ રાખી લઈએ છીએ, એને જ્ઞાન માની લે છે, એ નથી સમજણ. અને એટલા માટે પહેલી જ કડીમાં આખી સમજણથી વાત કરી, જે સ્વરૂપ. તો ફરીથી અને ગુરુદેવસી સમજણ ઉપર ક્યારે ભાર મૂકતા? ફરીથી કાલે વાત કરી હતી. સમજાય છે, કાંઈ કહીને વારંવાર રિમાઇન્ડ કરતા, એને કે ને હેમરિંગ કે ને હેમરિંગ. એમ ગુરુદેવસી વારંવાર આપણને શું રિમાઇન્ડ કરતા? ખાલી વાણીમાં શબ્દો આવે છે ને ગ્રહણ નહીં, એની પાછળનો ભાવ ગ્રહણ કરે, અને એનું નામ શું છે? એ સમજણ છે. તો હવે સાત તત્વ ક્યાં છે? એમાં પહેલું તત્વ કયું છે? જીવ. એક સામાન્યપણે કહીએ આપણે સાત તત્વમાં પણ પહેલું તત્વ કયું છે? જીવ. છ દ્રવ્યમાં નામ લઈએ તો પણ પહેલું કોણ છે? જીવ. સામાન્ય પણ કોઈ આગળ પાછળ જુદી વાત આવું છે. પહેલો જીવ છે. અરે જાણનાર તત્વને પહેલા સિદ્ધ નહીં કરીએ તો કોણ જણાય છે? ક્યાં નક્કી કરો? પેલા કોને સિદ્ધ કરવું હોય છે? જાણનાર તત્વ. અથવા બીજી રીતે કહીએ, પોતાના અસ્તિત્વને તો સિદ્ધ નથી કરવો અને પોતાને સુખી થવાના માર્ગે જવું છે. જેમ બારમાં દ્રષ્ટાંત આવે છે, દસ જણા હતા ફ્રેન્ડ, બધા એક્રોસ ધ રિવર જાય છે, પછી શું છે બધાને ગણે છે ને, તો બધા કેટલા થાય છે? નવ ગણાય છે. ઓલા કે તને નહીં આવડે, ઓલો કે ચાલ તું ઉભરે હું ગણું છું. બધાને શું થાય છે? ભૂલ શેમાં થાય છે? નાની એવી ભૂલ હશે, એમાં તો એવું કઈ નહીં. જીવનમાં એના જેવું બીજું અજ્ઞાન શું? બીજાના અસ્તિત્વને સ્વીકારનારો પોતાના અસ્તિત્વને ભૂલી જાય છે, એ જ મોટું અણસમજણ અજ્ઞાન વિદ્યા ભાવ છે. તો અહીંયા સૌથી પહેલું પોતાને સ્થાપવો છે. તો હવે જીવ તત્વ એ કેવું છે? તો પહેલું જો જીવ તત્વની ટોગરબંધી કેવી વ્યાખ્યા લખી? પ્રથમ જ શબ્દ છે, મળે છે 300 પાને. પહેલું જીવ તત્વ શબ્દ શું આવે છે? પ્રથમ જ પહેલા કોને સ્થાપવો છે? ઘટપટ આદિ જાણતું તેથી તેને કોણ કોને નથી માનતા? કોણ નથી માનતું? જાણનારને. હર સમય જેને સમયસારની 15મી ગાથામાં નીલ લુપ્ત છે. પછી બેનસી એ શબ્દને બીજી ભાષામાં શું કહે છે? જ્ઞાન નિમગ્ન. 15મી ગાથામાં શબ્દ આપ્યો છે, એવા જ્ઞાન લુપ્ત થયા છે કે જ્ઞાન જેની સત્તામાં જણાય છે એ સત્તાને ભૂલી ગયો અને જે જણાય છે એને સ્વીકારી. જેની હોવા પણામાં, જેમ અત્યારના પણ એક વિચાર કરે, કોઈને કહે કે શું દેખાય છે? આ બધું દેખાશે, પણ જેના પ્રકાશમાં એ દેખાય, ટ્યુબલાઇટ કેમ યાદ નથી આવતું? અથવા સૂર્ય પ્રકાશ કેમ નથી આવતો? સૂર્ય પ્રકાશ ન હોય તો આ ચેમ પણ નક્કી કરત? એમ ચૈતન્ય પ્રકાશ વિના, જ્ઞાનના અસ્તિત્વ વિના આ ભૂતગળ છે, ધર્મ છે, અધર્મ છે કોણ નક્કી કરે? પહેલા સૌથી પહેલા જાણનારને જાણવા જેવો છે. જણાય એને પછી સહજ થશે, પણ જે જાણનાર તત્વ છે, તો પ્રથમ જ અહીંયા જ ભૂલ કરીએ. પેલા પગથિયામાં શું કર્યું? નેક્સ્ટમાં દાખલો હોય ને, એમાં પહેલા સ્ટેપની અંદર 2+2=5 લખી નાખ્યું, પછી આખો દાખલો સાચો કરશું તો અંતે શું આવશે? જવાબ કેવો આવવાનો છે? પ્રારંભમાં શું ભૂલ કર્યું છે આપણે? આપણે પોતાના અસ્તિત્વને જ્ઞાનમય, ચૈતન્યમય આપણે ક્યારે સ્વીકાર્યું અને વારંવાર ગુરુદેવ છે કે ચૌદમી ગાથામાં એ વાત આપણને આવી રહી છે. શું આવી રહી છે ચૌદમી ગાથામાં? કઈ વાત આવી? આમાં પુરુષાર્થી દિવસમાં કર્મ કર્ત ભાવ, અને એમાં ક્યાં લીધા કર્મ કર્તમાં? બે, એક ધાતિ કર્મ ના નિમિત્તે અને એક અધાતિ ના નિમિત્તે. ધાતિ ના નિમિત્તે કોણ છે? રાગ દ્વેષ મોહ ભાવ કર્મ. અને અધાતિ ના નિમિત્તે કોણ છે? સંયોગ. તો આ રીતે આશ્રય તત્વ અને અજીવ તત્વ ઘણી વાત લઈ લે છે. આગળ કર્મ કર્ત ભાવ, તો કર્મ માં બે પ્રકાર, ધાતિ અને રાતિ. ધાતિ ના નિમિત્તે આશ્રય તત્વ, અધાતિ ના નિમિત્તે અજીવ. તો આશ્રય અને અજીવ તત્વ એ જીવ તત્વ થી ભિન્ન હોવા છતાં એનાથી સહિત માનો, જેને શું કહેવાય? ભેળસે. શાસ્ત્રી ભાષામાં ભેળસેને શું કહેવાય? શંકર દોષ. આ એનું નામ મિથ્યાત્વ ભાવ કહેવામાં, અને એ સંસાર ભવનું શું છે? બીજું એમ પ્રથમ જ જીવ તત્વ ઇઝ ઇક્વલ ટુ, જીવ તત્વ ઇઝ ઇક્વલ ટુ હું પોતે કેવો છું? ચેતના લક્ષણ થી બિરાજમાન છું. હું સેના વડે ઓળખાય? રાગ થી કે શરીર થી? જેને શરીર હોય તે આત્મા. બરોબર છે કેમ? એમાં શું ખોટું? બધા સંસારી જીવને શરીર તો હોય છે. બધા સંસારી કેવો હોય કે જેને શરીર નો એવો કોઈ સંસારી છે નથી ને? માટે શરીર તે, જેને શરીર હોય તે આત્મા. અરે એવું જો નક્કી કરશો તો શીખ ભગવાન ક્યાં જશે? શરીર એ આત્માનું લક્ષણ નથી, એનાથી આત્મા ઓળખાય એવો. અને ગુરુદેવ તો એના માટે બહુ સરસ એક સિદ્ધાંત, મારું કોને કે? મારું, જેનો સ્વામી કહેવાય, માલિક કહેવાય, એ શું કહેવાય? મારું હોય તે મારાથી છૂટું પડે નહીં, અને છૂટું પડે તે આપણે જોઈ લેવું. જ્યાં જ્યાં મારા પણ હું માનીને બેઠો છું એ મારી સાથે સદાય રહેવાના છે કે નથી? જેને આગળ શબ્દ કેવો આપ્યો તો આગંતુક છે, એ આવેલા છે, અને આવેલા થી વેલા મોડે છૂટવાના છે, જવાના છે, એ મારું તત્વ નથી. તો હું કેવો છું? ચેતના લક્ષણ થી બિરાજ. જો શબ્દ કેવો આપ્યો છે? બિરાજમાન માટે શબ્દ વાપર્યા. ચૈતન્ય આત્મ તત્વ ની એવી મહિમા જ નથી આવતી. સમય એવા હોય છે ને આ બેઠા છે એમ શબ્દ વાપરતું, અને જે કોઈ બહુમૂલ્ય બહુ મૂલ્યવાન કરવા યોગ્ય હોય એના માટે શું શબ્દ વાપરતું? બિરાજમાન. જિનેન્દ્ર દેવ બિરાજમાન છે, જીનવાણી બિરાજમાન છે, ગુરુરાજ બિરાજમાન. અરે એવી ક્યારેય આત્મતત્વની મહિમા આવી કે હું ચૈતન્ય લક્ષણથી બિરાજમાન એક મહાન તત્વ છું? એની આત્મતત્વની એવી મહાનતા છે કે એનો જે આશ્રય લે છે એટલું મહાન બને. અરિયંત આદિ એ મહાન કેમ બન્યો? અરિયંત કેમ મહાન બન્યા? કારણ કે એને બહુ પુણ્યનો યોગ હતો. તીર્થંકર હોય તો એના પંચકલાણક ઉજવાતા હોય, એના 34 અતિશય ના આજ પ્રાપ્તિ, એનાથી મહાનતા છે. મંગલમય મંગલકરણ વિતરાગ. અને વિતરાગ વિજ્ઞાન કોના આશ્રય થવાના? ચૈતન્ય લક્ષણ થી ભરેલા આત્મ તત્વ. તો એવો હું બિરાજમાન છું. હવે એ જે એના ત્રણ ભેદ પર્યાય અપેક્ષાય છે, ક્યાં ક્યાં ત્રણ છે? શુદ્ધ જીવ તત્વ, પછી બીજું અશુદ્ધ જીવ તત્વ, અને ત્રીજું મિશ્ર જીવ. આયા તો કાલ ત્રણ મળે છે ને, શબ્દ તો મળે છે ને, જેને બીજી ભાષામાં શું કહેવાય? પરમાત્મા, અંતરાત્મા અને બહિરાત્મા, એવા ત્રણ શબ્દ. અહીંયા પહેલો કેવો છે? તેમાં જ ગુરુદેશિયા કેવો છે? પહેલું શબ્દ છે ને શુદ્ધ જીવત્વ, એની નીચે છે યો કેવળી. થયા કેવળી સાથે સિદ્ધ ભગવાન ને બધા સાથે એ સમજી લેવા. તો સિદ્ધ ભગવાન અને કેવળી, જેને બીજી ભાષામાં શું કીધું? પરમાત્મા. શુદ્ધ જીવ, શુદ્ધ જીવ એટલે શું કહેવું? સ્વભાવે તો બધા સિદ્ધ સમાન આત્મા છે, હવે તો પર્યાયમાં પણ કેવા થઈ ગયા? પરિપૂર્ણ શુદ્ધ. પર્યાયમાં પરિપૂર્ણ શુદ્ધતા જેને પ્રગટ થઈ તેને અહીંયા શું કહેવાતા છે? શુદ્ધ જીવ. બે પ્રકારે શુદ્ધતા છે. તે બે પ્રકારે, એક શક્તિરૂપ અને એક વ્યક્તિરૂપ, એક સ્વભાવરૂપ અને એક પ્રગટ રૂપ. તો સ્વભાવરૂપ શુદ્ધતા તો દરેક આત્મામાં સ્વભાવગત શુદ્ધતા જો ન હોય તો પર્યાયમાં ક્યારેય પ્રગટ થાય નહીં. અને એનું ફેમસ દ્રષ્ટાંત ગુરુદેવ શિષ્ય લિંડી પીપર. અને એક યાત્રામાં ગુરુદેવસિંહ નીકળેલા, સૌથી પહેલી સમય શિખરજીની યાત્રા 2013માં 57 વર્ષ પહેલા એ થયેલી, ત્યારે ચંપાપુરી છે અને ત્યાં આ લિંડી પીપરના, એને એ લોકો હિન્દીમાં છોટી પીપર છે, એના વેલ હતા. ત્યારે ગુરુદેવસિંહ દેખાયા કે આ જો આપણે જે દ્રષ્ટાંત આપીએ છીએ એના છે. અને એમાં સુંદર દ્રષ્ટાંત પરિપૂર્ણપણે સિદ્ધાંત સાથે મેચ થયો છે. જેવી રીતે એ લિંડી પેપર હોય, અહીંયા તો જોવાનો વેદરાજની લોકો પાસે હોય, એ જોઈએ બહારથી કેવી દેખાય. થોડી કાળાશ રંગની છે, જેમ મહેંદી હોય છે અંદર રંગ જુદો બહારમાં લીલો, કાળાશ રૂપે. અને કદાચ ચાકે તો શું થાય છે, થોડીક તીખાશ થોડીક લાગે. પણ એને જ એ ઘૂંટે છે તો શું થાય છે, એમાંથી લીલો રંગ અને પૂરેપૂરી, જેનું નામ શું કહેવાય, 64 કોરી એટલે પૂરેપૂરી તીખાશ. આ તો એક વ્યવસ્થિત આપણને થયું. હવે એમાંથી પ્રશ્ન ગુરુદેવજી, હવે જે પૂરેપૂરી તીખાશ અને લીલો રંગ શેના કારણે આવ્યું? ગૂંટવાથી આવ્યું. ગૂંટવાથી જો આવે તો શું થાય? તો ગમે એને ગૂંટો, જો એક બહુ જ નિયમ સ્વીકારો. કારણ સાધન કોને કહેવાય? જેની ઉપસ્થિતિમાં અવશ્યપણે કાર્ય થાય. ઘૂંટવું એ જો સાધન હોય, એ જો કારણ હોય, તો જેને જેને ઘૂંટો તેમાંથી લીલો રંગ અને તીખાશ પૂર્ણપણે આવવી જોઈએ. પણ એ ઘૂંટવાથી નહીં તો બીજો શું ઓપ્શન છે? ઓપ્શન બીજો કયો છે કે ભલે વ્યક્ત રૂપે અલ્પતા હતી પણ શક્તિ રૂપે પૂરી તીખાશ હતી. ભલે વ્યક્તપણે તો કાળાશ કે રંગ દેખાતો પણ શક્તિ રૂપે કેવો રંગ હતો? લીલો રંગ હતો. અને એ સિદ્ધ કરે શક્તિમાં હશે તો વ્યક્તિ થવાની છે. સિદ્ધાંત શું છે? બીજી ભાષામાં કુવામાં હોય તો, એ તો બધું દ્રષ્ટાંત તો ખબર છે, એટલું જ સ્વીકાર કરવાનો છે કે મારે સુખ જોવે છે તો એનાથી શું સિદ્ધ કરવું છે? એવો કયો પદાર્થ છે કે જે શક્તિ રૂપે સુખી છે? એવો કયો પદાર્થ છે, વસ્તુ છે, દ્રવ્ય છે, જેનો ગુણ, જેની શક્તિ, જેનો સ્વભાવ સુખમય છે? અને સુખમય સ્વભાવ સુધી હું પહોંચીશ તો તેના આશ્રય અવલંબનથી સુખની પર્યાય પ્રગટ થયા વગર રહેશે નહીં. તો સુખ સ્વભાવ ગોતી કાયરો અને એમાં પૂર્ણપણે સ્થિરતા કરીને જેને પૂર્ણ શુદ્ધતા પ્રગટ કરી, આ તેનું નામ શુદ્ધ જીવ તત્વ કહેવામાં આવે છે, પરમાત્મા કહેવામાં આવે છે. હવે બીજું, અશુદ્ધ જીવત્વ, જે જીવોના સર્વગુણ પર્યાય વિકાર ભાવને પ્રાપ્ત છે. વ્યાખ્યા મળે છે, અશુદ્ધ જીવત્વ ઇઝ ઇક્વલ ટુ બહિરાત્મા અજ્ઞાની, અને એના બધા ગુણ અને પર્યાય કેવા છે? અહીંયા તો અમે જે લખ્યું વાંચીએ, સર્વ ગુણ પર્યાય કેવા છે? વિકાર. તો બધા ગુણ એના કેવા થઈ ગયા છે? વિકારમય થઈ ગયા છે. હા, લખ્યું તો છે. ચાલો આપણે ગુણ નો પર્યાય લઈએ તો એની બધી પર્યાય કેવી હોય છે? અજ્ઞાની ની, એટલે આપણી પર્યાય બધી કેવી હોય છે? આપણી બધી પર્યાય કેવી છે? વર્તમાન બધી જ પર્યાય લઈએ, અનંત ગુણ ની અનંત થી પર્યાય બધી જ કેવી છે? ગુરુ ખુલાસા કર્યા છે. અહીંયા એક સામાન્ય થી લખ્યું છે, બાકી તો અસ્તિત્વ વસ્તુત્વ એ ગુણ ની પર્યાય ક્યારે પણ વિકારમય ન હોય. અસ્તિત્વની જો વિકારમય પરિણતિ થઈ તો આત્માનો જ અભાવ થયો. તો ખુલાસો છે એમાં છે, જો જે જીવોના છે ને સર્વગુણ પર્યાય જે વિકાર ભાવ થયા છે એનો ખુલાસો, કેટલાક અસ્તિત્વ આદિ નહીં એ ન લેવા. અહિયાં જે મુખ્યતા જે વિશેષ ગુણો છે એની વાત, અને સામાન્ય ગુણમાં લેવું હોય તો પ્રદેશ સતગુણ લેવું, કારણ કે એની અત્યારે કેવી પર્યાય છે વિભાવ પર્યાય, અને બાકી બીજા જે વિશેષ ગુણો છે શ્રદ્ધા છે જ્ઞાન છે ચારિત્ર છે એ બધાની કેવી છે, બાકી બધા જ ગુણોની અશુદ્ધતા જો હોય તો અસ્તિત્વનું વિરુદ્ધ શું થાય, અશુદ્ધપણું નાસ્તી, તો આત્માનો શું થઈ જશે અભાવ, વસ્તુત્વ ગુણ, અને એનું જો વિરુદ્ધતા હશે તો શું થશે, તો કોઈ પણ દ્રવ્યની અંદર પર્યાય જ નહીં હોય, કારણ કે વસ્તુત્વ ગુણને કારણે શું છે પર્યાયનું હોવું, અને દ્રવ્ય ગુણ કારણે પર્યાયનું બદલવું. અસ્તિત્વ ગુણથી પહેલા એક વિચાર કરી, અસ્તિત્વ ગુણથી શું છે કાળ અપેક્ષાએ હોવા પણ, હવે કે છે એનું જે હોવાપણું છે એ કેવું છે પર્યાય સહિત છે વસ્તુત્વ ગુણ, અને જે પર્યાય સહિતનું અસ્તિત્વ છે એ કેવું છે કે પર્યાયનું નિરંતર બદલવું છે એનું નામ શું છે દ્રવ્યત્વ ગુણ, અને એનું જે પર્યાયનું હોવાપણું છે બદલવાપણું છે ટકવાપણું છે જ્ઞાનમાં જણાઈ શકે એવું છે, માટે એનું શું કહેવાય પ્રમેય, અને જો પ્રમેય ગુણની વિરુદ્ધતા હશે તો કોઈ જાણવામાં જ નહીં આવે, તો માટે અહીંયા શું શબ્દ વાપરો છે સર્વ ગુણ પર્યાય, જો ફરીથી અહીંયા ગુણ એટલે ત્રિકાળી ગુણ લેવા નહીં, ત્રિકાળી ગુણ કેમ અશુદ્ધ ન હોય શકે, કેમ ન પર્યાયમાં અશુદ્ધતા છે તો ગુણ પણ અશુદ્ધ થઈ જાય, પહેલું એક વિચારવું જે કઈ પદ્રવ્યનો સંબંધે અશુદ્ધતા થાય તો સંબંધ કોણ કરે, દ્રવ્ય સંબંધ કરે છે ગુણ કરે છે કે પર્યાય કરે છે, માટે અશુદ્ધતા ક્યાં આવે છે કાર્ય ક્રિયા એ માત્ર પર્યાયમાં, જે જ્ઞાતા જ્ઞેય સંબંધ બને છે તો પર્યાય જે એ જ્ઞાતા છે, દ્રવ્ય ગુણમાં કાર્ય નથી ક્રિયા નથી, એ તો કેવા છે સામર્થ શક્તિ જેને કે પોટેન્શિયલી પડેલા, જે કઈ ક્રિયા કાર્ય પરિણામ જે થઈ રહ્યું છે ફેરફાર બદલાવી શેમાં થઈ રહ્યું છે પર્યાય, અને એટલા માટે નિમિત્ત નૈમિત્તિક સંબંધ કોના વચ્ચે છે બે દ્રવ્યની વર્તમાન વર્તતી પર્યાય વચ્ચે, દ્રવ્યગુણ સાથે નહીં, તો આ રીતે દ્રવ્યગુણમાં નથી, અને બીજું દ્રવ્ય અને ગુણ આ રીતે કોઈની સાથે સંબંધ નથી, અને સંબંધ નથી તો તેનું નામ શું કહેવાય નિરપેક્ષ, અને નિરપેક્ષ હોવાથી એ પરમ પ્રાણમિક ભાવ, જે કોઈ ઔદ્યોગિક ઔપશમિક ક્ષાયોપશમિક અને ક્ષાયિક એ જે ચાર ભેદ આવે છે પાંચમાંથી એ કોના છે બધા પર્યાયના છે, કારણ કે પર્યાયમાં સંબંધ થાય છે પર્યાયમાં સંબંધ છૂટે છે એ બધું આખું સેમા રમત થાય છે પર્યાયમાં, માટે અહીંયા સર્વગુણ લીધા એ તે કહેવાની વાત, અને એક બીજી વાત ગુજરાતીમાં આ તમારો ગુણ સારો છે એમ ઘણી વાર કહે છે, ગુણ એટલે અહીંયા શું કહેવાય એનો સ્વભાવ, એમ અહીંયા નિર્ગુણ પર્યાય હોય એને પણ કઈ રીતે કહેવાય છે ગુણ રૂપે કહેવાતું હોય છે, ગુણ એટલે નિર્મળ પર્યાય સારી વાત છે, અહીંયા ગુણ એટલે ત્રિકાળી ગુણ નથી, તો અહીંયા ત્રિકાળી ગુણ પણ નહીં અને પર્યાયમાં પણ બધા ગુણોની પર્યાય અશુદ્ધ થાય છે એમ નથી, જો એના પછીના પેરેગ્રાફમાં છે નીચેથી ચોથી લાઈન 300 પાને, અસ્તિત્વ ગુણ આદિ તો નિર્મળ છે, જે કઈ વિકાર પણ પરમે છે એ બધા વિકાર, અહીં વાત અહીંયા નથી લેવી, જે કઈ વિકાર પણ પરમે, જે કઈ એટલે એ સિવાયના જે ગુણો વિકાર પણ પડવા છે એ લેવા, બાકી બધા એ અસ્તિત્વ આદિ બધા ગુણો વિકાર રૂપે પ્રેમાય છે એમ નથી, એ બધા ગુણો તો કેવા છે એ નિર્મળ છે, તો એ રીતે અહીંયા આખી વાત લઈને કે જે કઈ અશુદ્ધતા જે ગુણોમાં છે એ મુખ્યતા એ લેવાની વાત છે, અહીંયા વિપરીતપણે જે પ્રેરણમાં છે એની અહીંયા છે, તો અશુદ્ધ જીવત્વ એટલે અને એમાં મુખ્યતા વિપરીતતા કોણ લેવી શ્રદ્ધાની વિપરીતતા, અને શ્રદ્ધાની વિપરીતતા હોય તો બધા ગુણોમાં અસ્તિત્વ જો છોડીને બધા ગુણોમાં વિપરીતતા એ છે, અને જેમાં છેલ્લે શબ્દ જોવે છે વેપાર પર ઉપર છે, સ્વ ઉપર નથી. વેપાર એટલે ઉપયોગ, એનો આખો વ્યાપાર, ઉપયોગ જ્ઞાનની પ્રણતિ કેના ઉપર છે, આખું લક્ષ ક્યાં છે. અને પર તરફના એક નિયમ છે, પર લક્ષે નિયમ થી અશુદ્ધતા થશે. અરે ખરેખર તો પર થી તો ઘણી દૂરની વાત, ભેદ ઉપર લક્ષ હશે તો પણ છદમસ્ત અને અશુદ્ધતા છે. અને એટલા માટે પર તરફના વ્યાપાર ને ઉપયોગ નો તો નિષેધ છે કે પર તરફ થી છોડીને સ્વલક્ષમાં, એટલું ને ભેદ નું પણ લક્ષ છોડીને અભેદ સુધી. કયો ભેદ, કોનો ભેદ લેવો છે? ગુણસ્થાન ના ભેદ, માર્ગ એના, એની પણ વાત નથી. ફરીથી પરદ્રવ ની વાત તો છે જ નહીં. પર તરફ નું લક્ષ હોય અને એને નિરુકલ્પ સાનુભૂતિ સમય દર્શન થશે, શુદ્ધતા થશે એવું નથી. અને રાગ વિભાવ એના ઉપર પણ લક્ષ હશે તો પણ નહીં થાય. અને જે એનામાં નથી એની નહીં, જે એનામાં છે એવા આનંદ ગુણોના પણ જો ભેદ કરશું તો આપણી જેવા છદમસ્ત ને એ વિકાર વિભાવ વિકલ્પ ઉભો થયા વગર રહેશે નહીં. અને એટલા માટે સાતમી ગાથામાં કોનો નિષેધ કર્યો છે? ગુણ ભેદ ઉપર ના લક્ષ. વિચાર કરવા જેવું છે, ક્યાં પહોંચવું છીએ અને ક્યાં ઉભા છીએ. ક્યાં ઉભા છીએ? હજી તો જગત મને માન સન્માન આપે કે ના આપે, હું એનું આટલું બધું કરું છું અને છતાં એ મારું કઈ બીજાથી નથી, એનો ગણ કરતા નથી, કઈ એ ક્રેડિટ આપતા નથી. ફરીથી શું શબ્દ વાપરી છે? હું એનું કોઈ પણ કોઈનું કરતા નથી. તું રાગ ને વશ તારું કામ કરે, કોઈ બીજાનું તે ક્યારે પણ એક ક્ષણ માટે પણ કર્યું નથી. તારા પોતાના રાગ ની નિરંતર મજૂરી કરી દે. પણ ક્યાં એક વિચારધારામાં અભિપ્રાય જ હજી સાચો કર્યો નથી, સાચો માર્ગ ક્યાં મળશે? બારમાં તો એવું દ્રષ્ટાંત આવે છે કે ને, આવું લૂંટફૂટ કોના માટે કરતો, હું તો કોના માટે કરું, કુટુંબ પર ત્યાં જઈને પૂછી આવતો. અરે એની વાત એને બી રહી, અહીંયા તો એમ કે છે તો તારા પોતાના રાગ ને વશ કરે છે, બીજાના કારણે નહીં. તને એના પ્રત્યેનો રાગ છે, પૈસા કમાવાનો રાગ છે, આ એની તું મજૂરી કરી રહ્યો છે. તો અહીંયા બીજો ભૂલ છે, અશુદ્ધ જીવત્વ એટલે કોણ લીધો? એ મિથ્યા દ્રષ્ટિ છે તેની વ્યાખ્યા કરી. પછી ત્રીજો કયો લીધો? મિશ્રજી. મિશ્રજી એટલે જેને બે ધારા છે, શુદ્ધતા પણ છે અને અશુદ્ધતા. જેટલો સ્વભાવનો આશ્રય અવલંબન લીધો છે અને વિતરાગતા પ્રતિ છે, એટલું નિર્મળતા એ મોક્ષ માર્ગ છે. અને હજી પૂર્ણતા પ્રગટ થઈ નથી અને હજી રાગ બાકી રહ્યો છે. એક રીતે અપેક્ષા દૂરથી જો વિચાર કરીએ તો મોક્ષ માર્ગ કોને કહેવાય? મોક્ષ માર્ગ કોને કહેવાય? ગુણની અપેક્ષા. શ્રદ્ધાનું પરમન થયું છે પણ જ્યાં ચારિત્રની કમજોરી રહી ગઈ છે, આ એનું નામ મોક્ષ માર્ગ સાધન છે. મોક્ષ માર્ગમાં જે કઈ અધુરાશ રહી ગઈ છે કોની છે? શ્રદ્ધાની કે ચારિત્રની રહી? શ્રદ્ધાની અધુરાશ ક્યારે હોય? શ્રદ્ધામાં અધુરાશ અસ્થિરતા ક્યારે હોય? કેટલામાં ગુણસ્થાને હોય? શ્રદ્ધામાં અધુરાજ કમજોરી નો પ્રશ્ન જ નથી. કાંત પૂર્ણપણે મિથ્યા અને કાંત પૂર્ણપણે સમ્ય, એમાં ચારિત્રની જેમ ક્રમે નથી પડતો. તો જે કોઈ શ્રદ્ધાની વિપરીતતા છે એનું નામ અશુદ્ધ જીવન. તો શ્રદ્ધાનું તો હવે પ્રણમન સમ્યક થઈ ગયું છે, બાકી કોણ રહી ગયું છે? ચારિત્રની અધુરાશ, અને એનું નામ શું છે? મોક્ષ નો માર્ગ. અને ચારિત્રની પણ પૂર્ણ લીપતા થતા જ્યાં અનંત ચતુષ્ટય પ્રગટ થઈ ગયા, એનું નામ શું કહેવાય છે? શુદ્ધ જીવત્વ પરમાત્મા. તો મિશ્ર ધારા બે, જેને શાસ્ત્ર ભાષામાં શું કહેવાય? જ્ઞાન ધારા અને કર્મ ધારા બે જે છે, જો એમાં શબ્દ એટલા માટે છે. શબ્દ 301 પાને મિશ્ર જીવનમાં બીજી લાઈન, સંકિત આદિ જ્ઞાન આદિ શાંતિ કેટલીક શક્તિ શક્તિ શુદ્ધ થયેલ છે. શબ્દ કેટલું કેમ વાપરે? બીજી તો હતી જ, અસ્તિત્વ આદિ તો અહીંયા કેટલી જ. એમ ન સમજવું કે સાધન દશામાં અમુક ગુણ શુદ્ધ થયા અને બાકીના બધા એમ નથી. અને એટલા માટે તો શું વ્યાખ્યા કરે છે? સર્વ ગુણાર્થે બધા જ ગુણોમાં શુદ્ધતા નો અંશ. અહીંયા કેટલા કેટલા માટે વાંચવું છે કે પેલા અસ્તિત્વ આદિ તો છે જ, અને બીજું કેટલીક શક્તિ. તો તારતમ્યતાથી વિચાર કરે છે કે બધા ગુણોમાં અંશે અંશે શુદ્ધતા થઈ છે. શ્રદ્ધામાં પૂર્ણતા છે પણ બાકી ગુણોમાં કેવું છે? અંશે અંશે. તો તેનું નામ એ મિશ્ર એટલે સાધક દશા કહેવામાં આવે છે. આ રીતે શુદ્ધ અને અશુદ્ધ રૂપે એ પણથી થઈ છે તેનું નામ મિશ્રતા છે. આ રીતે જીવ નામનું તત્વ પર્યાય અપેક્ષા કેટલું છે? ત્રણ પ્રકાર. હવે એની પાછળ જઈએ. 302 પાનું અજીવ તત્વ. અજીવ તત્વ, અજીવ કોને કહેવાય? જેમાં સ્પર્શ રસ ગંધ વર્ણ હોય તેનું નામ શું કહેવાય? અજીવ તત્વ. અજીવ તત્વમાં સ્પર્શ રસ ગંધ વર્ણ ન હોય. પૂતગલ એ જીવ છે કે અજીવ છે? પૂતગલ જીવ તત્વ છે કે અજીવ તત્વ છે? અજીવ. અને પૂતગલમાં સ્પર્શ રસ ગંધ વર્ણ છે કે નહીં? તો પછી જેનામાં સ્પર્શ રસ ગંધ વર્ણ હોય એનું નામ શું કહેવાય? જેનામાં સ્પર્શ રસ એ તો અજીવ હશે જ હશે જ, પણ જેનામાં ન હોય એવા પણ બીજા ચાર દ્રવ્યો કેવા છે? અને એ રીતે વિચાર કરીએ ને તો છ દ્રવ્યો છે ને એક સેટ, એમાં બે તો આપણે બહુ સામાન્ય પાડીએ. ક્યાં પાડીએ છે? જીવ, અજીવ અથવા જળ અને ચેતન. હજી એક બીજી રીતે પાડવાય તો કે આપણે રૂપી અરૂપી. એ રીતે જગતની અંદર જે રૂપી હોય અને અજીવ હોય, અરૂપી હોય અને અજીવ હોય, એવું શક્ય ખરું? રૂપી હોય અને અજીવ, એવું કોણ હોય? પૂતગલ. રૂપી હોય ને અજીવ હોય, અરૂપી હોય અને અજીવ હોય, એવું શક્ય છે? તો ક્યાં છે? ચાર. અને રૂપી હોય ને જીવ હોય, એ કેટલું કહેવાય? એકય નહીં, એકય નહીં. આનાથી ફરીથી સુશીત થાય. ચાલો, અરૂપીપણું અજીવમાં હોય, અરૂપીપણું જીવમાં હોય, પણ ક્યારે જીવ તત્વ રૂપી હોય શકે? બેનો સર્વથા વિરોધ છે. નિત્ય અનિત્ય જેમ એક સાથે રહી શકે છે, એક અનેક પણ રહી શકે છે, ભેદ અભેદ સાથે રહી શકે છે, તકવું અને પરમું રહી શકે છે, પણ આ બે ભાવ કેવા છે? સર્વથા વિરુદ્ધ. કે જીવ પણ ચેતનપણું પણ હોય અને રૂપીપણું હોય એવું નથી. તો અહીંયા અજીવ તત્વ છે એમાં પહેલા પણ ની વાત લેલી છે. પૂતગલ જે ચેતના ગુણ રહિત છે, જે કોઈ અજીવ છે બધા ચેતના ગુણ રહિત જ છે, પણ આ તો ચેતના ગુણ રહિત છે અને સાથે કેવું છે? રૂપી છે, તેનું નામ શું છે? પૂતગલ. અને એના શબ્દો ઉપરથી જ ખ્યાલ આવે છે, પૂત અને ગલ. પૂત એટલે ભેગા થવું અને ગલ એટલે. એટલે ક્યારે આશ્ચર્ય ન થવું ભાઈ, તમારું શરીર તો બહુ સારું હતું, નાના કેમ છૂટાય? કારણ કે એ કોનો સ્વભાવ છે? એ પૂતગલ નો છે. અને પૂતગલ એના સ્વભાવ રૂપે પરમેમાં આશ્ચર્ય શું છે? અરે આશ્ચર્ય તો એ છે કે અત્યાર સુધી તમારું આ શરીર આવું નાવું બાય થી દેખાય છે, આશ્ચર્ય. બાકી એનો સ્વભાવ જ કેવો છે? એ ભેગા થયું અને અને એ જ મોટું ભૂલ છે. જ્યાં સુધી કોઈ પણ પદાર્થમાં નહીં, કોઈ પણ તત્વના સ્વભાવ સુધી નહીં પહોંચે, ત્યાં સુધી એકબીજામાં ભેળસેળ કરીને મિથ્યા કર્યા વગર રહેશે. કોઈ પણ દ્રવ્ય નહીં, કોઈ પણ તત્વ, આપણે અહીંયા તત્વા શબ્દાનો પણ ચાલે છે ને, તો કોઈ પણ તત્વને આશ્રય તત્વ હશે તો એનો સ્વભાવ એટલે શું? કે જે દુઃખમય હોય, આકુરતામય હોય, મલિન હોય. સંબંધ જ્યાં કોને કહેવાય? જે સુખમય હોય. મોક્ષ કોને કહેવાય? જે પૂર્ણ સુખમય. કોઈ પણ તત્વને એના સ્વભાવ સ્વરૂપથી ઓળખશું તો એક થી બીજાની ભિન્નતા ખ્યાલમાં આવ્યા વગર એને, અને એ ભિન્નતાનું નામ જ જૈન ધર્મ ભેદ જ્ઞાન કહે છે. ભેદમાં જ સંવર્તિકામાં કયો શ્લોક આપ્યો છે? જે કોઈ અત્યાર સુધી સિદ્ધ થયા છે સેનાથી થયા છે? ભેદનાથી થયા છે. અને જે કોઈ એટલે જે કોઈ અત્યાર બંધારણ સંસારમાં જે કોઈ એટલે કોણ? જે એટલે કોણ? ત્યારે લાગે છે હું બંધનમાં છું, અને બંધનમાં દુઃખ સિવાય બીજું કઈ હોય શકે? અરે બંધન નો જેને કદાચ દુઃખ લાગશે એ છૂટવાનું મહેનત કરશે. એ પંખીને સોનાનું પીંજરું એમ માનીને જો બંધનને સ્વીકાર્યું તે આકાશમાં એના ઉડવાના સ્વભાવને ભૂલી જશે. એમ આપણે પણ બંધનને સહજ સ્વીકારી લીધું અને તેથી આપણા મુક્ત સ્વભાવને આપણે ભૂલી ગયા છીએ. અને મુક્ત સ્વભાવને ભૂલી ગયા, સ્વભાવનું ભૂલવું અને બંધનમાં એકત્વ કરવું એ જ પરિભ્રમણની દિશા. તો આ એક આરાધનાના દિવસોમાં આપણા મુક્ત સ્વભાવને યાદ કરીને એ બંધનથી છૂટીએ એની અહીંયા આપણને પ્રેરણા મળે.